मंगला जन्म करिए।
नमो हरिहंता नमो से जानम नमो आयरिया नमो
जो आपने जैन सिद्धांत प्रश्नोत्तर मारा एमा आ पांचमो अधिकार छे आपणो षटकारक अधिकार। गत अनेक क्लास थी आपणे आनी चर्चा करी रह्या छे। आजे जो थई शकशे तो आपणे आजे आने पूरो करवानी कोशिश करी। जो अत्यार सुधी आपणे कया सिद्धांतो जोया एक वार नजर फरावी लईए। जो पानू काढो मारी साथे सौथी पहेला परिभाषाओ छे पाना नंबर 121 ऊपर छ कारक ની પરિભાષા આપણે જોઈ। મળી બધા 121 પર આપણે છ પરિભાષાઓ જોઈ। જેના પછી નેક્સ્ટ પેજ પર 122 પર આપણે 122 પર આપણે જોયું કે કારકો બે પ્રકારના છે, નિશ્ચય કારક અને વ્યવહાર કારક। પછી 123 પર આપણે એનું માટીના ઘડાનું ઉદાહરણ જોયું અને 125 ઉપર આપણે એને આત્મા ઉપર લગાવ્યું, નિશ્ચય અને વ્યવહાર કારક। વચમાં 124 નીચેના ભાગમાં આપણે એ પણ જોયું કે કારકો એક જ સમયમાં લાગુ પડે છે બધા, એટલે કે દરેક ષટકારક દરેક પર્યાયમાં હોય બરાબર। આટલું આપણે જોયું। હવે આગળ 126 ઉપર આપણે વ્યાપ્ય વ્યાપક સંબંધ જોયો કે જે દ્રવ્યમાં વ્યાપ્ય વ્યાપક સંબંધ હોય છે, જે દ્રવ્ય અને પર્યાય, તો કાર્ય કારણ સંબંધ પણ ક્યાં જોયો છે, એટલે કે દરેક દરેક પર્યાયના ષટકારક સાથે પર્યાયમાં જ છે સાથે દ્રવ્ય પર લાગુ પડે છે, તમે કઈ અપેક્ષાથી વાત કરો છો તેના। હવે જો 127 થી અમુક ક્વેશ્ચન આન્સર શરૂ થયા આપણે, તો 127 પર ક્વેશ્ચન નંબર 364 જેની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ નીચે કરી હતી કે જીવની વિકારી પર્યાય અને પૂતગલની વિકારી પર્યાય એ બેમાં એકબીજામાં કારણ કાર્ય સંબંધ કહેવાય કે નહીં, બોલો શું લાગે છે? જીવ ની પર્યાય અને પૂતગલ ની પર્યાય એકબીજામાં કારણ કાર્ય લાગે કે નહીં, કેમ ન લાગે? એક દ્રવ્યમાં જ કારણ કાર્ય સંબંધ લાગુ પડે છે, બે જુદા જુદા દ્રવ્યમાં લાગુ પડતો નથી, અને જો એના બધા ઘણા બધા રેફરન્સીસ આપ્યા। હવે આગળ આવો પેજ નંબર 130 ઉપર, નેક્સ્ટ ક્વેશ્ચન 365। તો નેક્સ્ટ ક્વેશ્ચન શિષ્ય શું પૂછે છે કે અચ્છા તો એક દ્રવ્ય ના બે કર્તા એટલે એક પર્યાય ના બે કર્તા હોય શકે કે નહીં? કોઈ એક પર્યાય છે એના બે કર્તા હોય શકે કે કોઈ બે દ્રવ્ય મળીને કરે? તો ના, એવું પણ નથી, કેમ કે દરેક દ્રવ્ય ની પર્યાય સ્વતંત્ર રીતે એ દ્રવ્ય ની જે ક્ષમતા છે એમાં જ થાય છે, એની બહાર થતી નથી, એટલે બે દ્રવ્ય મળીને પણ કોઈ પર્યાય કરે એવું શક્ય નથી। એના પણ ઘણા બધા રેફરન્સ આવ્યા પછી જો 131 નું નીચે, તો હવે ક્વેશ્ચન પૂછે છે અચ્છા તો આત્મા શેનો કરતા છે? તેમાં આપણે ત્રણ ભાવોની ચર્ચા કરી હતી લાસ્ટ ટાઈમ કે આત્મા ત્રણ ભાવ કરે છે, કાં તો શુભ ભાવ કરે, કાં અશુભ ભાવ કરે, કાં શુદ્ધ ભાવ, અને એનું આખું ડિટેલ વર્ણન અહીંયા આપ્યું છે ઘણા બધા રેફરન્સીસ સાથે, એનાથી આગળ આવો। તો એમણે હવે પહેલા શુભ ને અશુભ ભાવ પર ક્વેશ્ચન પૂછ્યો જો 134 બે એમાં ક્વેશ્ચન નંબર 367। તો એ જે શુભ અને અશુભ ભાવો છે એ તો જીવના વિકારી ભાવો છે, તો જીવ એ સ્વતંત્રપણે કરે છે કે કર્મ કરાવે છે? તો એ સ્વતંત્રપણે જીવ કરે છે, કર્મ કરાવે છે ઉપચારથી કહેવાની વાત છે, અથવા એમ કહેવાય કે જીવ જયારે પર પદાર્થ પર દ્રષ્ટિ કરે ત્યારે એના વિકારી ભાવ થાય છે, એટલે પર પદાર્થ કરાય છે, એમ કરીને બીજા પર આરોપ આપવાની એક પદ્ધતિ છે જયારે જીવને શુદ્ધ બતાવવો હોય ત્યારે। પણ બાકી એ વિકાર ભાવ કોને કહેલા? તો કહેલા તો જીવે, ક્યાં થયા? તો જીવની જ પર્યાયમાં, જીવની જ પર્યાયમાં ખ્યાલ આવે ને? જો એક એક આખી એક જે રિયાલિટી સિચ્યુએશન છે એ છે કે જીવ દ્રવ્ય એના ગુણો અને એની વર્તમાન પર્યાય, તો દ્રવ્ય અને ગુણો તો પૂર્ણ શુદ્ધ જ છે દરેક જીવના, વર્તમાન પર્યાય આપણા બધાની કેવી છે? અશુદ્ધ છે, તો અશુદ્ધ છે તો રાગ દ્વેષના પરિણામ થાય છે એટલે અશુદ્ધ છે, એના વગર જ અશુદ્ધ છે, તો રાગ દ્વેષ ના પરિણામ થાય છે એટલે વર્તમાનમાં પશું એ રિયાલિટી છે. અને હવે જો આપણું પ્યોર સ્વરૂપ દેખાડવું હોય તો એ પર્યાય તો અત્યારે અશુદ્ધ છે, તો પ્યોર કેવી રીતના બતાવે? ખ્યાલ આવે? એટલે પહેલા ઉપચાર નિયમ કહે છે કે આ જે પર્યાય છે ને એને તમે કાઢી નાખો, એ સારું સ્વરૂપ નથી. જેવી રીતના આપણે પેજ પર કોઈ પિમ્પલ થયું હોય તો વર્તમાનમાં તો છે કે નહીં છે, પણ પેલા ને કન્વિન્સ કરાવવું હોય કે ભાઈ આ એકચ્યુઅલી તારું એકચ્યુઅલ છે જ નથી, એ તો અત્યારમાં બીમારી છે. એટલે એમ કહેવાય કે એ તો બીમારી છે, પોલ્યુશન ને કારણે થઈ છે કે એસિડિટી ને કારણે થઈ છે, જે પણ છે આ એકચ્યુઅલી તારું સ્વરૂપ નથી. હવે તું આમ 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 સ્ટેપ કરી તો એ દૂર થઈ જશે. ખ્યાલ આવે છે? એવી જ રીતે અહીંયા એમ કહે છે કે આ રાગ દ્વેષ ના ભાવ જીવની પર્યાયમાં જ છે, પણ એ આપણું નેચરલ સ્વરૂપ નથી, એ તો કોઈ પર પદાર્થ ને આશ્રય થયા. હવે આમાં આમ કરો એટલે દૂર થઈ જાય. ખ્યાલ આવે? એટલે એમ કરીને અહીંયા એમ કીધું કે જીવ વિકાર સ્વતંત્રપણે કરે છે, તો પહેલા તો એને પ્રૂફ કર્યું કે હા જીવ કરે છે, કે પહેલા પ્રૂફ તો થાય જીવ કરે છે તો એને સુધારવાની એફર્ટ બી કરશે ને, નહીં તો કરશે જ નહીં. એ તો જે નિશ્ચયાવાદી કહેવાય ને કે હું તો પ્યોર જ છું, હું તો અત્યારના જ ભગવાન સ્વરૂપ છું, તો મારે તો એ કરવાની જરૂર જ નથી, એવું થઈ જાય. આપણે આજે ને બહુ મેજર પિટફોલ છે આપણા ધર્મની સાધનામાં, ઘણા બધા પ્રકારના જીવો હોય ને તો વિચારસરણી પણ જુદી જુદી હોય, તો ઘણી જગ્યાએ આપણે કોમ્પ્લેસન્ટ થઈ જાય. સમય તારાજી માં શું કહે છે કે જીવ તો ભગવાન જેવો જ શુદ્ધ સ્વરૂપ છે, જે રાગ દ્વેષ અને વિકારી ભાવ થાય છે એ તો કર્મને કારણે થાય છે. તો કર્મના નિમિત્તે થાય છે તો જીવે શું કરવાનું રહ્યું? જીવ તો પોતાને શુદ્ધ અનુભવે, ખ્યાલ આવે? જીવ પોતાને શુદ્ધ અનુભવે. ગુરુદેવજી પણ કહે ને કે તું ભગવાન છે એમ નક્કી કર, તું ભગવાન છે બસ એમ નક્કી કર. તો અમુક જીવો એવા હોય કે પણ ગુરુદેવ આ રાજદેશના ભાવ દેખાય તો છે, હું ભગવાન છું કેવી રીતે નક્કી કરું? તેની નજર ક્યાં છે? કે ખોલા રાજદેશના ભાવ પર જ છે, ખોલા દ્રવ્ય સ્વભાવ પર નથી. અને કોઈ બીજા હોય એમ કે અરે ગુરુદેવ કે જે ભગવાન છે તો મેં તો નક્કી કર્યું હું ભગવાન જ છું, એટલે મારે તો કઈ કરવાનું રહ્યું છે. ખ્યાલ આવે ને? તો એ એકદમ આ બાજુ હોય છે, અને ઓલો જીવ એકદમ ઓલી બાજુ હોય છે, જે એક આખું બેલેન્સ અપ્રોચ હોવો જોઈએ કે હા હું સ્વભાવથી ભગવાન જ છું, પણ પર્યાયમાં અત્યારે અશુદ્ધતા પણ છે. તો હવે ઓલાને ન જોઈને, અશુદ્ધતાને ન જોઈને આના પર નજર કરે તો પોતે ભગવાન થઈ શકે, પણ ઓલું છે જ ને એમ કરીને ઉડાવી દઈએ તો પછી તો ભગવાન થવાની જરૂરત જ ક્યારે? હું તો છું જ, તો આખો પુરુષાર્થ એનું ધીરો થઈ જાય. ખ્યાલ આવે? એટલે પહેલા અહીંયા એસ્ટાબ્લિશ કર્યું કે ના વિકારની ભાવ તારામાં જ થાય. હવે જો આગળ આવો, હવે 368 થી આપણે આજે ચાલુ કરીએ છીએ. જો 368 પેજ નંબર 139 શું કહે છે? આ ફ્લોર ટુ આવ્યો અત્યાર સુધી, પહેલા એક ક્વેશ્ચન પૂછ્યો કે જીવ ની વિકારી પર્યાય અને પૂજલ ની વિકારી પર્યાય એમાં આપસમાં કરતા કર્મ સંબંધ છે કે નહીં? તો નથી, કેમ કે દરેક પર્યાય ના ષટ કારક એના પોતામાં. પછી સેકન્ડ ક્વેશ્ચન પૂછ્યો કે અચ્છા તો ઈ પર્યાય બે દ્રવ્ય થી થઈ શકે કે નહીં? તો ન થઈ શકે, એક જ દ્રવ્ય થી એના કરતા કર્મ સંબંધ થી થાય છે. પૂજલ દ્રવ્ય ને સાઈડ પર મૂકી દીધો કે હવે આત્મામાં આવ્યો, તો પૂછ્યું કે આત્મામાં કયા ભાવ થાય છે? તો કીધું ત્રણ ભાવ થાય છે, શુદ્ધ ભાવ, શુભ ભાવ અને અશુભ. હવે પહેલા શુભ અશુભ ને લીધા કે શુભ અશુભ જીવમાં જ થાય છે, જીવની સ્વતંત્ર યોગ્યતાએ થાય છે. તો કીધું હા, જીવની સ્વતંત્ર યોગ્યતાએ થાય છે. તો જો હવે શું ક્વેશ્ચન હવે પૂછે છે કે એ વિકારી ભાવ અહેતુક છે કે સહેતુક છે? હવે જો આનો શું મતલબ, હેતુ એટલે શું છે? હેતુ અહીંયા પર્પઝ જે આપણે કહ્યું કે અહેતુ એટલે વિધાઉટ પર્પઝ થાય છે, કે સહેતુ કે કોઈ પર્પઝ ને કારણે થાય છે, એટલે કોઈ એનું કઈ રીઝન છે, એ વિકારી ભાવ થવાનું કઈ રીઝન છે કે એમને એમ થાય છે? હવે જો દિસ ઇઝ અ ડબલ એજ સ્વોર્ડ, કેમ કે તમે એને એમ કહો કે કોઈ પર્પઝ થી થાય છે તો એમ કહી દેવામાં આવે કે અચ્છા તો બીજા પર્પઝ ને કારણે થાય છે એટલે એને કારણે થાય, તો મારામાં તો કઈ પ્રોબ્લેમ હશે, રાઈટ? અને એમ કહે કે અહેતુક છે એમ થાય કે મારા નેચર માં જ તો વિકારી વાત છે, તો હું દૂર કેવી રીતના કરું? ખ્યાલ આવે? એટલે જો અહીંયા એનો આન્સર તો બહુ સરસ આપે, જો આન્સર નિશ્ચય થી વિકારી ભાવ અહેતુક છે. અહેતુક એટલે કે નિશ્ચય થી એ જે વિકારી ભાવ આપણામાં થયા એ કોઈ બીજા ને કારણે નથી થયા, એકચુઅલી આપણે કારણે જ થયા, પોતાની જ વીકનેસ ને કારણે થયા. એમ કહું જો આન્સર પેલા પૂરો વાંચી લઈએ, નિશ્ચય થી વિકારી ભાવ અહેતુક છે. કેમ કે દરેક દ્રવ્ય પોતાનું પરિણામ સ્વતંત્રપણે કરે છે, બરાબર? અત્યાર સુધી ષટકારકમાં જે આપણે સિદ્ધાંત વાપર આપણે સિદ્ધાંત પર ચાલતા આવ્યા છે એ જ કહે છે કે જીવમાં થયા એ તો તમે પહેલા પ્રૂવ કર્યું કે જીવમાં ત્રણ પ્રકારના ભાવ થયા. તો આ વિકારી ભાવ જે મારામાં થયા, રાગ દ્વેષ ના ભાવ કે ક્રોધ, મને ગુસ્સો આવ્યો, મને આમ થયું, મને તેમ થયું, એ તો આપણે પ્રૂવ કર્યું કે જીવમાં જ થયા. હવે જીવમાં જ થયા તો ષટકારક ને લીધે એ વિકારી ભાવ નું કારણ કોણ? તો કોઈ જીવ પોતે જ, બરાબર? જીવ પોતે એટલે નિશ્ચય થી એ રાગ દ્વેષ ના ભાવ એ જીવમાં જ થયા અને પોતાને જ કારણે થયા. કેમ કે દરેક દ્રવ્ય પોતાનું પરિણામ સ્વતંત્રપણે કરે છે, બરાબર ને? લોજિકલ વાત છે. હવે જો આગળ, પણ વિકારી પર્યાય વખતે નિમિત્તનો આશ્રય હોવે છે તેથી વ્યવહાર રહે તે સહેતુ છે. જેવી રીતના જીવે વિકારી ભાવ કર્યા, બરાબર, અને ભગવાને શુદ્ધ ભાવ કર્યા, તો મારા જીવે વિકારી ભાવ કર્યા રાગ દ્વેષ ના ભાવ, અને એમના જીવે શુદ્ધ ભાવ કર્યા. હવે બે દ્રવ્ય એ આ જીવ દ્રવ્ય ને ઓલું જીવ છે, પોતપોતાની પર્યાય કરી, અને પોતપોતાની પર્યાય દરેક દ્રવ્ય પોતાના ષટકારક થી જ કરે છે, રાઈટ? તો એમ જોવા જઈએ અને હવે બધા જીવો લઈ લઈએ જેટલા વિશ્વમાં છે બધા, તો અનંત સિદ્ધ ભગવાન કેવા છે કે જે હંમેશા શુદ્ધ ભાવ જ કરે છે, અને એનાથી અનંત ગણા સંસારી જીવો કેવા છે જે હંમેશા રાગ દ્વેષ માં ડૂબેલા છે, અને અમુક જે સાધક જીવો છે બેઓમાં છે, બરાબર છે? એનો મતલબ શું થશે કે જીવમાં પર્યાયમાં શુદ્ધ, શુભ અને અશુભ ત્રણેય ભાવ કરવાની કેપેબિલિટી છે, બરાબર? આટલું પ્રૂવ થાય છે. હવે એ જે શુદ્ધ ભાવ, શુભ ભાવ અને અશુભ ભાવ થાય છે, તો ત્રણેય ભાવ નેચરલી પોતાની રીતે થાય છે? ક્વેશ્ચન અહીંયા એ છે કે આ જે શુભ ભાવ અને અશુભ ભાવ થયા જીવના, તો એ નેચરલી પોતાની રીતે થયા? તો એનો આન્સર અનેકાંક્ષી આપ્યો છે કે હા, પોતાની રીતે થયા. કેમ પોતાની રીતે થયા? કેમ કે દરેક દ્રવ્યમાં ષટકારક ને કારણે પોતાની જ પર્યાય કરવાની સ્વતંત્ર યોગ્યતા છે. એટલે આ કહીને પેલા ઇરાડિકેટ શું કર્યું કે કોઈ બીજા દ્રવ્યને કારણે નથી થયા. ખ્યાલ આવી ગયો? બીજા દ્રવ્યને કારણે નથી, એમ કરીને એને ઇરાડિકેટ કરે કે હા, જીવે વિકારી ભાવ પોતાને જ કારણે થયો. પછી હવે સેકન્ડ પાર્ટમાં શું કહે છે કે જો એવું હોય કે જીવે પોતાની જ યોગ્યતાથી વિકારી કર્યા, અને ઓલા જીવ તો શુદ્ધ ભાવ કરે છે, ભગવાન શુદ્ધ ભાવ કરે છે અને હું અશુદ્ધ કરું છું, જો બે પોતાની જ રીતે વિકારી ભાવ કરતા હોય તો શુદ્ધ માંથી, સોરી, અશુદ્ધ માંથી એટલે શુદ્ધ ભાવ માંથી કે અશુદ્ધ ભાવ માંથી શુદ્ધ માં જવાનો કોઈ પાથ, કોઈ પર્પઝ તો હોવું જોઈએ કે કોઈ રીઝન હોવું જોઈએ ને કે કેવી રીતના અહીંયાથી અહીંયા જવાય? એટલે એના માટે સેકન્ડ પાર્ટ ઓફ આન્સર મળી ગયો કે હા, જીવે પોતાના રાગ દ્વેષ આદિ ભાવ પોતાની જ યોગ્યતાથી કર્યા, પણ ક્યારે કર્યા? કે જયારે એ જીવે પોતામાં નજર ન કરીને પર પદાર્થ તરફ નજર કરી, ત્યારે એ જીવે પોતાના આત્મામાં લીન ન રહ્યા અને પર પદાર્થ તરફ એને નજર કરી, એટલે એનું આખું ફોકસ ત્યાં ગયું, એટલે એમાં વિકારી ભાવ થયા. એટલે હવે એને પર્પઝ મળ્યું ને કે અચ્છા ભગવાન શુદ્ધ ભાવ કરે છે તો કેવી રીતના કરે છે કે પર પદાર્થ તરફ નજર નથી કરતા, પોતા તરફ નજર કરે છે. ખ્યાલ આવે? એટલે અહિયાં શું કહ્યું કે એટલે વ્યવહાર નહીંથી આ વિકારી ભાવને સહેતુ પણ કયા છે. વ્યવહાર નહીંથી એટલે કે ઉપચાર. વ્યવહાર કોને કહેવાય? આપણને લાસ્ટ ક્લાસમાં યાદ છે જયારે પણ બે પદાર્થ ને જોડીને વાત કરવામાં આવે, સોરી આઈ થિંક મેં ઘણી બધી વાત કીધું, જયારે પણ બે પદાર્થ ને જોડીને વાત કરવામાં આવે અથવા એક જ પદાર્થમાં બે ભેદ પાડીને વાત કરવામાં આવે તો એને વ્યવહાર કહેવાય છે. વસ્તુ જેવી છે એને એમને એમ કહી દેવી એ નિશ્ચય છે, અને બે વસ્તુને જોડીને કહેવું અથવા એકમાં ભેદ પાડીને કહેવું એ વ્યવહાર છે. તો અહીંયા શું કહે છે કે વિકારી ભાવ આમ તો પોતાની જ યોગ્યતાથી થયા છે. તો આ શું કીધું? એમને એમ કહી દીધું એ નિશ્ચય. એટલે ઉપર પહેલા કીધું નિશ્ચય થી વિકારી ભાવ અહેતુક છે. કેમ? કેમકે પોતાની યોગ્યતા છે. પણ વ્યવહારથી શું છે? વ્યવહારથી અહેતુક કેમ છે? કેમકે હવે બીજા પદાર્થને જોડીને વાત કરવામાં આવે. જો શું વાત કરી? પણ વિકારી પર્યાય વખતે નિમિત્તનો આશ્રય હોય છે. એટલે કે જીવ આશ્રય નો મતલબ શું? આશ્રય સપોર્ટ. સપોર્ટ એટલે અહીંયા કયા કોન્ટેક્સ્ટમાં છે કે જીવનું ફોકસ કોઈ બીજા પદાર્થ પર. એટલે એમ કહેવાય કે નિમિત્તનો આશ્રય છે. જો આપણે જયારે આધ્યાત્મની વાત કરીએ ને તો સમયસાર આદિમાં ઘણી વાર કહેવાય કે જીવે આત્માનું લક્ષ્ય કરવું જોઈએ, આત્માનો આશ્રય લેવો જોઈએ. આ લક્ષ્ય અને આશ્રયનો શું મતલબ? એના ઉપર જીવે પોતાપણે ફોકસ કરવું. ખ્યાલ આવે? કે આ ફોકસ જે શબ્દ છે એકચુઅલી ચારિત્ર ગુણની પર્યાય છે. જાણવું એ જ્ઞાન ગુણની પર્યાય છે, પોતાપણે માનવું એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. અહીંયા શું કહે છે કે જીવે નિમિત્તનો આશ્રય લીધો, એટલે કે જીવે પોતાનું જ્ઞાન પર પદાર્થમાં લગાવ્યું, એ જાણવું થયું, અને પર પદાર્થ પર પોતાનો ફોકસ ગયો. એનો મતલબ કે એમાં જીવ લીન થઈ ગયો. કોઈ બીજા પદાર્થને જાણવામાં અથવા એને અનુભવવામાં એમાં જીવ લીન થઈ ગયો તો એને રાગ દ્વેષ ન ભાવ થાય. આપણા જ્ઞાનમાં છે ને ઓલવેઝ ત્રણ ગાડી સુધી રાખવાની, શ્રદ્ધાની, જ્ઞાનની અને ચારિત્રની, કે કયા ગુણના શું પરિણામ થઈ રહ્યું છે. અહીંયા શું થાય છે કે જીવ જયારે પર પદાર્થનો આશ્રય લે છે, નિમિત્તનો આશ્રય લે છે. જો આપણે જયારે ક્ષપક શ્રેણી આદિ હોય ને તો ક્ષપક શ્રેણીમાં ચાર પ્રકારના ધ્યાન હોય છે. તમે વાંચ્યું હશે ક્યારે પેલું એકત્વ વિતર્ક વિચાર એવી રીતના ઘણા બધા આવે છે, ચાર પ્રકારના આવે છે. ત્યાં એવી રીતના લખ્યું છે કે વિષયથી વિષયાંતર થાય છે. કોણ? ભૂમિકા. આપણે એમ શું કહે કે આત્માના ઉપયોગમાં લીન, આત્માના ધ્યાનમાં લીન, એને આપણે શુદ્ધ ઉપયોગ કરીએ ને, જો એ દ્રવ્યાનિયોગની સ્થૂળ પરિભાષા છે. સૂક્ષ્મ પરિભાષામાં જાઓ કર્ણાનિયોગમાં તો જ્ઞાન વિષયથી વિષયાંતર થાય છે, એટલે એ પદાર્થથી અન્ય પદાર્થને જાણવામાં જાય છે. માનવામાં કે ચારિત્રમાં પોતાપણે માનવામાં ફરક નથી, ત્યાં તો હજી પોતાને જ પોતાપણે માને છે. એટલે એમ કહેવાય કે હજી સ્વરૂપાચરણમાં છે. ચાલો આ તો થોડો સૂક્ષ્મ પોઈન્ટ મેં કીધું. જ્ઞાનને બીજું જાણવામાં દોષ નથી, પણ ત્યારે જ ચારિત્રમાં કોઈ બીજા પદાર્થ પર ધ્યાન આપણું વયું જાય, ફોકસ વયું જાય ને એને અનુભવવામાં જીવ લીન થઈ ગયો તો ત્યાં રાગ દ્વેષનો ભાવ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવ્યો? એટલે ફરીથી આ ક્વેશ્ચન શું છે કે જીવના વિકાર ભાવ પોતાની રીતે થાય છે ઇન્ડિપેન્ડન્ટલી કે પરને આશ્રય થાય છે? તો બે છે. ખરી રીતે તો પોતાની રીતે જ થાય છે, પણ ત્યારે જીવનો લક્ષ આશ્રય એનું ફોકસ બીજા પદાર્થ પર હોવાને કારણે પર પદાર્થનો આરોપ આપીને એને સહેતુક એટલે કે કોઈ બીજાને કારણે પણ કહેવામાં આવે છે. આટલું સમજાયું? ચાલો, જો એના ઘણા બધા રેફરન્સીસ છે, હવે એ બધું તમે હોમવર્કમાં વાંચજો. આપણે આગળ વધીએ. ગુસ્સો આવો દેવ છે, અહેતુક બીજે ને અહેતુક બીજે, એ જ કહ્યું ને અહીંયા. નિશ્ચય જીવ તો અહેતુક છે, ગુસ્સો જીવ ને પોતાને જ કારણે આવે. બોલો, ગુસ્સો આવે ત્યારે સામે કોઈ હોવું જરૂરી છે? સામે કોઈ ન હોય આખા દિવસ ને કાકેલા હોય તો આમે ગુસ્સો આવે છે? તો કોને કારણે આવ્યો? પોતાને જ કારણે આવે છે. પ્રેક્ટિકલ અનુભવ છે ને આ તો આપણને બધાને. અને ઘણી વાર સામે ગમે તેટલો મોટો શત્રુ હોય, વેરી હોય, કે ગમે તે કઈ કરી જાય, નુકસાન કરી જાય, તો એ આપણને કઈ હશે. હવે ચલો ખ્યાલ આવે ને, તો ગુસ્સો કોઈ બીજાને કારણે આવતો જ નથી. પણ આ તો જયારે આવે પછી ત્યારે જીવ બહાનું ગોતવા જાય છે કે ભાઈ ક્યાં નાખું. તો પેલા એમ કોઈ કે આને કારણે છે, ઓલાને કારણે, પછી કઈ ન મળે એટલે કે હશે આજે થાકી ગયો હોય, ચાલે, પછી એવા બહાના મળે. ખરી રીતે તો જીવને પોતાના રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભના ભાવ પોતાની સ્વતંત્ર યોગ્યતાથી થાય છે, કોઈને કારણે થતા નથી. પણ એક આરોપ આપવાની પદ્ધતિથી એમ કહેવાય કે બીજાને કારણે થયું, એ વ્યવહારની ભાષા છે. અને વ્યવહાર એટલે જૂઠો હોય છે, બરાબર? ચાલો આગળ વધીએ. જો 369 પાનું 140, એક જીવ બીજા જીવ નો ઘાત કરી શકે છે કે નહીં? નથી કરી શકતો. કેમ? અસ્તિત્વ ગુણ ને કારણે. અહીંયા ષટકારકમાં આન્સર આપશો તો ષટકારક પ્રમાણે આન્સર કેવી રીતના આપશો? એ તો તમે સામાન્ય ગુણ પ્રમાણે આપો. હા, જો જીવ નો ઘાત થવો કે એનું ઉત્પન્ન થવું, એ પણ જીવની સ્વતંત્ર પોતાની યોગ્યતાથી થાય છે. કેમ? કે ઘાત થવાના કે ઉત્પન્ન થવાના ષટકારક પણ જીવમાં પોતામાં, બરાબર? ખ્યાલ આવ્યો? અહીંયા અંદર અસ્તિત્વ ગુણ ને સંયોગ રૂપ જોડાણ ને બધું છે, તમે વાંચી જો. આપણે આગળ વધીએ. ક્વેશ્ચન 370, રોગ ના કારણે, અહીંયા હું નાખું છું, જીવને દુઃખ અને તેના અભાવે જીવને સુખ થાય છે એવી માન્યતા સત્ય અસત્ય પણ છે? શું છે એવી માન્યતા? અસત્ય. કેમ? રોગ કેમાં થયો? શરીરમાં. અને દુઃખ સુખ નો અનુભવ કોણ કરે છે? જીવમાં. શરીર કયું દ્રવ્ય છે? ઉદ્ર. જીવ એ જીવ દ્રવ્ય. બે દ્રવ્ય જુદા જુદા છે. જ્યાં એક દ્રવ્ય નો બીજા દ્રવ્ય પર આરોપ આપવામાં આવે એનો મતલબ એ શું છે? એ વ્યવહાર છે. તો આપણે બોલચાલ ની ભાષામાં ભલે એમ કહીએ કે આ રોગ ને કારણે હું દુખી છું, ખ્યાલ આવે? આભાસ ની વાત નથી, બોલવાની ભાષામાં. બોલવું વસ્તુ જુદી છે, લૌકિક ઉપચાર. આપણે બોલવામાં ઓલા ધર્મ આવે ને, મુનિરાજ ના 28 મૂળ ગુણ આવે ને, મુનિરાજ ના નહીં, જે આપણે બધું વૈયાવૃત્તિ ને બધું કરે, તો એમાં સમકિત ના 8 ગુણ એમાં એવા આવે છે ને, બધું નિર્વિચિકિત્સા ગુણ, કે કોઈ મુનિરાજ ને ઉલટી આદિ થાય તો એમના શરીર ને ઓલું ઘીનાવનું જોઈને આપણે ઓલું કરવું નહીં, આપણે એમાં શું કરવું નહીં, ગ્લાની કરવી નહીં, બરાબર? એવું આવે ને, તો મુનિરાજ નું શરીર છે, મુનિરાજ નું શરીર મલિન છે, જો એક બોલચાલ ની ભાષામાં એવું જ કહેવામાં આવે છે. નહીં તો આપણો લૌકિક વ્યવહાર, આ ધાર્મિક ક્રિયાઓ એ બધું કેવી રીતના રહે? ખ્યાલ આવે છે? એક નિશ્ચય માનવાની વસ્તુ છે અને વ્યવહાર એ બોલચાલ ની ભાષા છે. પણ બોલચાલ ની ભાષા ટોટલ જુટી છે, એ આપણે સમજીને અંદર કંઈક બીજું સમજવાનું, ખ્યાલ આવે? બોલવામાં કંઈક આવે અને સમજવું કંઈક બીજું, એવી જ આપણી લોક પ્રણાલી પણ છે અને ધર્મ ક્ષેત્રમાં પણ એવું જ છે. એટલે અહીંયા રોગ ને કારણે જીવ દુઃખી થાય છે કે નહીં? તો આન્સર ઇઝ ના, નિશ્ચય દીકરો નથી. જો આપણે વાંચી લઈએ, રોગ શરીરની અવસ્થા છે, શરીર તો પુદ્ગલ જળ છે, તેને સુખ દુઃખ હોય, આ શરીરને કોઈ સુખ દુઃખ નથી. જીવ પોતાની અજ્ઞાનતાથી શરીરમાં એકત્વ બુદ્ધિ કરે તો તેને સુખ દુઃખ લાગે, એકત્વ બુદ્ધિ ન કરે તો સુખ દુઃખ ની લાગણી ન ઉત્પન્ન. તો હવે એક્ઝેક્ટ આન્સર આપવો હોય તો શું કહેશો? કે નિશ્ચયથી જીવ રોગને કારણે સુખી દુઃખી થતો નથી, પણ લોક વ્યવહારની ભાષામાં પર દ્રવ્યનો જ્યાં જીવ આશ્રય કરે ત્યારે એને આવું મોહને કારણે સુખ દુઃખ ઉત્પન્ન થાય છે. માટે આરોપ અપેક્ષા એમ કહેવાય છે વ્યવહારથી કે જીવ રોગને કારણે દુઃખી થાય. બરાબર, આ આવી રીતના તમે હોલિસ્ટિક આન્સર. પણ એક વાક્યમાં પણ ક્યારેક કીધું હોય કે ના, જીવ રોગને કારણે દુઃખી થતો નથી, અથવા બીજો એંગલ કીધો કે હા જીવ રોગને કારણે દુઃખી થાય છે, તો બે માંથી એક ખોટા નથી. ખ્યાલ આવે? કેમ કે ત્યાં કોઈ એક અપેક્ષા એ વાત કરી છે, બીજી અપેક્ષા આપણે સમજી લેવાની. ખ્યાલ આવે છે બધાને? જો આપણે વિચાર ખોટે કેવી રીતના વિચાર કરો, બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે વિચાર કરો. આપણે સવારના ઉઠીએ ત્યારથી લઈને સાંજના સૂઈએ ત્યાં સુધી આપણને ઘણું બધું જ્ઞાન થાય છે. બરાબર, હવે આપણે સાયન્ટિફિક લેંગ્વેજમાં શું કહીએ કે બધાનું બોડી મેકેનિઝમ જુદું છે. બરાબર, સવારના ઉઠીને કરક જે અનુભવ મને થાય છે એ અનુભવ તમને નથી થતો. બરાબર, તમને કઈ જુદો અનુભવ થાય. હવે સમજો હું સવારના ઉઠું, મારા આંગળા જરા દુખતા હોય, તમે સવારના કરો તો તમારા ઘૂંટણ દુખતા હોય કદાચ, છે કે નહીં? હવે કોઈ નાનું થોડું છોકરું હોય તો એને કઈ ન થતું હોય, કોઈ કોઈ ગળિયા માજી હોય તો એને કમર દુખતી હોય. ખ્યાલ આવે છે કે હવે આ ઉઠતાની સાથે જ્ઞાન થયું કે જો અહીંયા દુખાવો છે કે અહીંયા છે અહીંયા છે, આ શું થયું? એકચ્યુઅલી વિચાર કરો, આ શરીર ની અવસ્થાનું જીવને જ્ઞાન થયું. બરાબર છે, જે સમયે પણ વિચાર કરો, જે પરિસ્થિતિમાં એ વિચાર કરો, જીવને શરીરની અવસ્થાનું જ્ઞાન થવા સિવાય બીજું કઈ થતું નથી. ક્ષણિક પણ ન પણ હોય, ઘણી વાર લાંબો સમય સુધી ચાલે. હવે જેવી રીતના કોઈનો એક્સિડન્ટ થઈ ગયો હોય, હાથ તૂટી ગયો, સમજો ફ્રેક્ચર થઈ ગયું, તો જ્યાં સુધી ફ્રેક્ચર મટતું નથી ત્યાં સુધી દુખાવો થાય છે. તો જે દુખાવો થાય છે એ કહેવાનો ઉપચાર છે. ખરી રીતે જીવના બાઉન્ડ્રીમાં શું થાય? જીવની બાઉન્ડ્રીમાં એનું જ્ઞાન થાય. બરાબર, અને પૂજગલની બાઉન્ડ્રીમાં શું છે? એ જે સ્કંદ હતા એ સ્કંદ છૂટા પડી ગયા, ડિસ્ટર્બ થયા છે. અને આપણે સાયન્ટિફિક લેંગ્વેજમાં કહે નવ સેલ થતા અને એમાં બધું સિનેપ્સ થાય છે, વોટ એવર એટલે સેન્સેશન થાય છે ને બધું. આ નવ સેલ શું છે? જીવ છે કે પૂજગલ? એ પણ પૂજગલ છે, એ પૂજગલ છે. બરાબર છે, ત્યાં રહેલા જીવના પ્રદેશો એ વસ્તુનું જ્ઞાન કરે છે. હવે પ્રોબ્લેમ ક્યાં છે? આ જ્ઞાન કરવામાં પ્રોબ્લેમ નથી અને પૂજગલના છૂટા પડવામાં પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ ક્યાં છે? આ જીવે માની લીધું કે આ મને નથી, બસ ત્યાં જઈને જીવને એ દુઃખનો અનુભવ થાય, એકત્વપણાનો દુઃખનો અનુભવ થાય. હવે ડોક્ટરે એને જુએ છે કે હા તૂટી ગયું. ખ્યાલ આવે છે? આપણે જોઈએ છે કે હા તૂટી ગયું, પણ ડોક્ટરને કઈ દુઃખનો અનુભવ નથી. કેમ નથી? કેમ કે એને એ એકત્વ પણ એમાં નથી, એ માનતો નથી કે આ મારું છે. જો બીજો પણ થોડો સૂક્ષ્મ જે વિચાર કરો, જીવ જે પ્રદેશમાં રહેલો છે એને એ એરિયાના પૂજગલોનું જ્ઞાન થોડું વધારે ડિટેલમાં થાય છે. ફરી જીવ જે પ્રદેશમાં રહેલો છે એને એ એરિયાના પૂજગલોનું જ્ઞાન થોડું વધારે ડિટેલમાં થાય છે. હવે અત્યારે આપણે રૂમમાં છીએ તો રૂમમાં જે એસી ચાલે છે એનું જ્ઞાન આપણને થાય છે. બરાબર, હવે સમજો કે આપણે કોઈ બારી હોય, એ બારીમાંથી હાથ બહાર નાખીએ, એ બહાર એસી નથી તો બહાર તડકો લાગે છે આપણને, એ ગરમીનો અનુભવ ક્યાં થાય છે?
એ પ્રદેશોમાં જ થાય છે, એ હાથમાં જ થાય છે. આખા બોડીમાં હજી આપણું જ્ઞાન પણ કેટલું સેન્સિટિવ છે, એને ખ્યાલ આવે છે કે જો અહિયાં એસી નો અનુભવ છે ને અહિયાં બહાર નો અનુભવ છે, ખ્યાલ આવે છે. તો આ જીવ ને જે પ્રદેશમાં જીવ રહેલો છે ત્યાંનું જ્ઞાન એને વિશેષ રીતે થાય. હવે પ્રોબ્લેમ શું થયો કે આ શરીરના પરમાણુ પણ અહિયાં છે, આત્માના પ્રદેશ પણ અહિયાં જ છે. એટલે જ્યાં જ્યાં શરીરમાં પરિવર્તન થાય છે એનું જીવને વિશેષ જ્ઞાન થવાને કારણે એને માની લીધું કે જો અમારા માં થઈ. હવે જ્યાં વિચાર કરીએ અને વિચાર કરીને આ જીવની બાઉન્ડ્રી શું, પુત્રની બાઉન્ડ્રી શું એમ ભેદ કરતા જઈએ, જેને આપણે ભેદ વિજ્ઞાન કહીએ છીએ, તો ચોખ્ખું દેખાય કે હા હા ઠીક છે, મને જણાય છે, હા ઠીક છે, દુખે છે, પણ એ દુઃખ નું મને તો ખાલી જ્ઞાન થાય. વેદન થાય છે. વેદન એટલે શું છે? વેદન એટલે જ્ઞાન અને સુખ એ બે ગુણનું મિશ્ર પરિણામ છે, બરાબર છે. એની સાથે મોહ રહેલો છે. આ જ્ઞાન અને સુખ, આ જ્ઞાન સુખ અને મોહ એ ત્રણ ની એક પાર્ટી છે, ત્રણે સાથે મળીને ચાલે છે. હવે જ્યાં જીવને જ્ઞાન થાય છે પણ મોહ નથી તો દુઃખ થતું નથી, અને જ્યાં જીવને જ્ઞાન થાય છે અને મોહ પણ છે તો ત્યાં દુઃખ પણ રહેલું છે. અને આ ત્રણેયના કોમ્બિનેશનને વેદન કહેવાય. હવે જેવી રીતના મુનિરાજ હોય, મુનિરાજને જે ભૂખ લાગી હોય છે ને, તો એમને ભૂખ લાગે કે ન લાગે? મુનિરાજ, મુનિરાજને બી ભૂખ લાગે, પણ મુનિરાજ એને ખાલી જ્ઞાન તરીકે લે છે અને એમને શરીર સાથે કોઈ એકત્વ નથી, એનું દુઃખ નથી. એ પ્રકારનું સેન્સેશન એમને છે કે હા કઈક એ જાતની ભૂખ લાગી, પણ એમને ત્યાં શરીરમાં પોતાપણું છે જ નહીં. ચાલે ઠીક છે, કઈ વાંધો નથી એમને, એનાથી કઈ દુઃખ થતું નથી. ખ્યાલ આવે ને? જેમ જેમ જીવ આ ભેદ પાડતો જાય અને મોહ અને પાતળો પાડતો જાય તો એને એ જાતનું દુઃખ જ નથી. કાં તો આપણે રોજ સુખમાં વિચાર કરી લીધો, ફરી આવી ગયા આપણા મુખમાં. જો આપણે ક્યાં હતા, રોગ ને કારણે દુઃખ કે સુખ નો અનુભવ થાય છે કે નહીં? તો રોગ ને કારણે જીવને દુઃખ સુખ થતું જ નથી એક્ચ્યુઅલી. એ તો પૂજ્જલ ની અવસ્થા છે, એમ જ્યાં માનીએ ત્યાં એને કોઈ દુઃખ સુખ નથી. ચલો આગળ આવીએ. 371 page 142. તો શું કર્મ ના ઉદય પ્રમાણે જીવને વિકાર કરે છે? એ તો આપણે પહેલા જ નકારી દીધું, ને કેમ કર્મ ના ઉદય જીવ વિકાર કરતો નથી? ષટકારક માં કેવી રીતે આન્સર આપતો? જો આપણે આ ચેપ્ટર પૂરું થશે પછી એક્ઝામ લખવાની છે, તો એક્ઝામ ના આન્સર આ ચેપ્ટર નો અનુસાર લખવાનો. ભલે સૈદ્ધાંતિક રીતે તમે સાચા હો, પણ આન્સર તો આ ચેપ્ટર પ્રમાણે આવવા જોઈએ. જો કર્મ ના ષટકારક જુદા છે અને જીવ ના ષટકારક જુદા છે. દરેક દ્રવ્ય પોતાના ષટકારક અનુસાર પરિણમતો હોવાથી કર્મ જીવને વિકાર કરાવતો નથી. ચલો એના રેફરન્સીસ તમે વાંચજો. આવો પેજ 148, question 372. તો આત્મા પોતાની યોગ્યતાથી રાગ કરે છે એમ માનવામાં આવે તો વિકાર તે આત્માનો સ્વભાવ થઈ જશે. માટે રાગાધિક વિકારને કર્મકૃત માનવા જોઈએ એ જ બરાબર છે. જો શું કહે છે ફરી આપણે પહેલેથી થોડું રિવાઇઝ કરીએ. પહેલા શું વાત કરી કે જીવની વિકારી પડે અને પૂજ્જલની વિકારી પડે, એ બેમાં કરતા કર્મ પણ છે કે નહીં? તો નહીં, કેમ કે બેના ષટકારક જુદા. આપણે તેનાથી પર્પસ છે જીવની પર્યાય. તો ક્વેશ્ચન પૂછ્યો કે અચ્છા તો જીવની પર્યાય આ જીવ અને પૂજ્જલ કર્મ બે મળીને કરે કે નહીં?
ના મળીને પણ ન કરે કેમ? દરેક દ્રવ્ય ના ચટકારક જુદા છે. તો જીવ ની વિકારી પર્યાય કોણ કરે છે? તો ક્વેશ્ચન પૂછ્યો કે જીવ કયા કયા પરિણામ કરે છે? તો ત્રણ, શુભ અને અશુભ જેને વિકારી કહેવાય, અને શુદ્ધ ભાવ, એ ત્રણ કરે છે. પછી ક્વેશ્ચન પૂછ્યો કે આ શુભ ને અશુભ જે વિકારી ભાવ છે એ જીવ પોતાની યોગ્યતાથી કરે છે કે કોઈ બીજાને કારણે કરે છે? તો એવો કઈ આન્સર આવ્યો. પહેલા આન્સર શું આપ્યો કે ખરી રીતે જીવ વિકારી પર્યાય પોતાની જ યોગ્યતાથી કરે છે, પણ ત્યારે જીવનું ફોકસ બીજા તરફ હોવાને કારણે એ આરોપ આપવામાં આવે છે. બોલવાના નિમિત્તનું જ્ઞાન કરવા માટે અથવા બોલવાની પદ્ધતિથી વ્યવહાર કરવામાં આવે છે કે ઓલાને કારણે થયું, બરાબર. એના પછી લાસ્ટ ક્વેશ્ચનમાં આપણે શું જોયું કે એ આ રાગ દ્વેષ તો ઠીક છે કે એ જે પરિણામ જે છે એ સુખ દુઃખ જીવને ઉત્પન્ન કરાવે છે કે નહીં? તો ના, જીવનું સુખ દુઃખ પણ પોતાની યોગ્યતાથી ઉત્પન્ન થાય છે, બરાબર. આટલું આપણે જોયું. હવે ક્વેશ્ચન શું પૂછ્યો કે આ જે રાગ ભાવ થયા, બરાબર, તમે એમ કીધું કે પોતાની યોગ્યતાથી થાય છે, પણ હવે જો એ રાગ ભાવ પોતાની યોગ્યતાથી થાય, આપણે પહેલા વાત કરી ને કે મારામાં રાગ દ્વેષ ના ભાવ થાય છે અને ભગવાનને તો શુદ્ધ ભાવ થાય છે, તો એવું થઈ જશે કે ભગવાનના શુદ્ધ ભાવ એટલે એનો જીવ જુદો છે કે એના જીવમાં શુદ્ધ ભાવ જ થાય છે, અને મારો જીવ દ્રવ્ય જ જુદું છે કે મારા જીવ દ્રવ્યમાં રાગ દ્વેષ ના ભાવ થાય છે? એવો તો બે જીવમાં ભેદ પડી જશે. ક્વેશ્ચન સમજાય છે? ધેન ધેર વિલ બી ટુ ડિફરન્ટ ટાઈપ ઓફ જીવ દ્રવ્ય. એક જીવ દ્રવ્ય એવો છે જે શુદ્ધ ભાવ કરે છે, અને બીજું જીવ દ્રવ્ય એવું છે જે અશુદ્ધ ભાવ કરે છે. પણ એવું તો છે નહીં, વિશ્વમાં છ દ્રવ્ય છે અને એક જ ટાઈપ નો જીવ છે, બરાબર. તો જો હવે એનો આન્સર શું આપે, જો વિકાર તે આત્માનો સ્વીકારી સ્વભાવ નથી, પણ ક્ષણિક યોગ્યતા રૂપ પર્યાય સ્વભાવ છે. વર્તમાન પર્યાયમાં સ્વને ચૂકીને પરનું અવલંબન, જો અવલંબન એટલે ફરીથી સેમ જ લક્ષ આશ્રય અવલંબન, સેમ થિંગ, ખાલી આપણે શબ્દમાં કન્ફ્યુઝ થઈ જાય. ઇટ ઓલ અબાઉટ પુટિંગ યોર ફોકસ સમવેર એલ્સ. અવલંબન કરવામાં આવે તો પર્યાયમાં નવો નવો વિકાર થાય છે, પણ જો સ્વસન્મુખતા કરવામાં આવે તો તે ટળી જાય. એટલે વિકાર એટલે કે રાગ દ્વેષ નો ભાવ એ જીવના સ્વભાવમાં છે કે હા કે ના? જો શુદ્ધ સ્વભાવમાં નથી, પર્યાય સ્વભાવમાં છે કે નહીં? છે. કેમ કે પર્યાયમાં જીવને વિકાર કરવાની યોગ્યતા છે. ક્યારે થાય છે વિકાર? કે જયારે એ જીવ કોઈ બીજા તરફ ધ્યાન આપે ત્યારે. હવે જો એ બીજા તરફ ની બદલે પોતા તરફ ધ્યાન આપે તો એ પર્યાય સ્વભાવ તો એક સમય નો છે. એટલે રાગ દ્વેષ નો ભાવ કેટલા ટાઈમ નો હતો? એક સમય નો. જ્યાં પોતા પર એને નજર નાખી તો એ રાગ દ્વેષ નો ભાવ એનો દૂર થાય. હા, જે આપણે હમણાં જે વાત કરતા હતા ને કે સમજો આપણું હાડકું તૂટી, હવે અત્યારના આપણી નજર શું છે? અરે મારું તૂટી ગયું, મારું હાડકું તૂટી ગયું. આખું આપણું જ્ઞાન પણ એના ઉપર છે, મારા પણ છે એમાં, મારું હાડકું, મારું હાડકું, મારું હાડકું. ખ્યાલ આવે? હવે શ્રદ્ધાનું કામ શું છે? આ મારું હાડકું તૂટી એ મારા પણ માનવું એ શ્રદ્ધાનું કામ છે. જ્ઞાનનું કામ શું છે? કે આખું જ્ઞાન એના ઉપર છે, અરે દુખે છે, તૂટી ગયું, દુખે છે, તૂટી. ખ્યાલ આવે? અને ચારિત્ર નું કામ શું છે? નહીં, નક્કી કરવું નથી. એમાં ને એમાં રહેવું, આપણું આખું જે ફોકસ જ્ઞાન નું એમાં ને એમાં રહેવું, બીજું કઈ વિચાર ન કરી શકીએ ત્યારે, અને જ્ઞાન એમાં ને એમાં રહેવું, એ ચારિત્ર નું કામ છે. જ્ઞાન નું કામ છે જાણવું, ચારિત્ર નું કામ છે એમાં ડૂબેલા રહેવું, જાણતા રહેવું, થોડી કન્ટિન્યુટી હોવી, બરાબર. હવે તમારો ક્વેશ્ચન છે કે એમાંથી કેવી રીતે પાછા વળવું? એમાંથી પાછા વળવાનો એક જ ઉપાય છે,
તત્વ વિચાર. તમે કેટલી પૂજા કરશો કે તમારો ઉપયોગ એમાંથી બહાર આવી જશે. કેટલા દેવશાસ્ત્ર ગુરુના વંદન કે ઉપવાસ કે કઈ કરશો તો તમારો ઉપયોગ બહાર આવશે. હમણાં જે તૂટેલું છે હાડકું તો જીવ દુખી છે ને, કેમકે એનું આખું નજર એના ઉપર. જ્યાં એમાંથી નજર હટાવીને જીવ પોતાના આત્મામાં લઈ જાય તો એને એનું જે આખું ફોકસ હતું એ ઇગ્નોર થઈ જાય, થોડું ગૌણ થઈ જાય. ઇંગ્લિશમાં શું કહેવાય, હા, કપસાઈડ થઈ જાય, એક સેકન્ડરી થઈ ગયો. ખ્યાલ આવે, એનો આખું પ્રાઇમરી ફોકસ ના હોવો જોઈએ આત્મા. જેવી રીતના સમજો તમારું હાડકું તૂટી ગયું છે અને ત્યારે તમે ટીવી જોવા બેસો તો થોડી વાર તો તમારું ધ્યાન જાય, ડિસ્ટ્રેક્ટ થઈ જાય ને. અને જ્યાં ધ્યાન ડિસ્ટ્રેક્ટ થાય તો એ દુઃખ ક્યારે નથી થતું. બસ એવી જ વસ્તુ છે, પણ એ ધ્યાન ધ્યાનની બદલે આત્માની અંદર ડિસ્ટ્રેક્ટ કરવાનું છે. તો કેવી રીતના થશે? તો એ તો વિચાર શક્તિથી જ થશે. નિરંતર એમાં વિચાર કરવો કે હા, જો આ જે છે એ તો પર પદાર્થ છે, એ તો પૂજ્ય છે અને હું જીવ છું. જ્યાં એ ભેદ પાડતા જશો, પાડતા જશો, પાડતા જશો, તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ પ્રેક્ટિસથી એવું થશે કે હા, જો મને જણાય છે પણ આ હું નથી. દુઃખથી મને ફીલ થાય છે પણ એ મારું સ્વરૂપ નથી. તો એ ખાલી જ્ઞાનના કોટામાં રહી જશે. પણ હવે એ જે જાતનું જીવનું તાદાત્મ્ય પણ એમાં આખું ઇન્વોલ્વમેન્ટ હતું, એન્ક્રોચમેન્ટ આખું ઘૂસી ગયા હતા એવું નહીં રહે. એની બદલે જીવ પ્રયત્નપૂર્વક પોતાની જાતને ડિસ્ટ્રેક્ટ કરવાની ટ્રાય કરશે. ત્યાંથી તો પોતાના આત્માનો વિચાર કરશે, કંઈક બીજું કરશે. અત્યારની આપણી ભૂમિકામાં કે ચલો ત્યાંથી આપણે ધ્યાન હટાવવું છે તો શું કરશો? કે સવારથી આપણું રૂટીન જે કાર્યક્રમો એ કરશું, દેવશાસ્ત્ર ગુરુની પૂજા કરશું, પ્રવચન આદિ સાંભળશું. એ સાંભળવા માટે નથી સાંભળતા, ત્યાંથી ધ્યાન હટાવવા માટે સાંભળીએ. ખ્યાલ આવે ને? અને ઇવેન્ચ્યુઅલી ત્યાંથી આત્મામાં ધ્યાન કરવા માટે લઈ જઈએ. એટલે પ્રવચનથી પછી પછી એમાં વિચાર કરશું કે ભાઈ શું આજે આવ્યું. તો એમાં વિચાર વિચારમાં ત્યાં આત્માનો વિચાર કરતા એ આત્મામાં ડૂબી જાય છે અને એને સમ્યક્તાનો અનુભવ. એની પ્રક્રિયા એ જ છે, નિરંતર સત્વ વિચાર કરવો, નિરંતર પોતાને જીવ અને શરીરને જુદા પાડતા છે. પોતાના રાગદ્વેષના ભાવો એક સમયના છે, પર દ્રવ્યને કારણે થયા છે, એમ કરીને નિરંતર ભેદ વિજ્ઞાન કરવું, એ જ ઉપાય ઉપાય. તો આ જે રાગદ્વેષના ભાવો થયા એ એક સમય પૂરતા થયા, જીવમાં જ થયા પણ પર પદાર્થને આશ્રય થયા. એટલે નિશ્ચયથી જીવના છે પણ વ્યવહારથી પરના કહેવાય છે. હવે એને દૂર કેવી રીતના કરવા? કે જ્યાં જીવ પોતાનો લક્ષ્ય કરે તો ઓલા રાગદ્વેષના ભાવ દૂર થાય છે. અહીંયા એક આન્સર આપણે વાંચો ને જો, હા, એટલે રાગદ્વેષના ભાવ એ જીવનો સ્વભાવ છે કે નહીં? ફરી તો આ એક સમયનો પર્યાય સ્વભાવ છે પણ ત્રિકાળ જે દ્રવ્ય સ્વભાવ છે એમાં એ નથી. વિકાર છે આત્માનો ત્રિકાળી સ્વભાવ નથી પણ ક્ષણિક યોગ્યતારૂપ પર્યાય સ્વભાવ છે. વર્તમાન પર્યાયમાં સ્વને ચૂકીને એટલે પોતાના આત્મા પરથી લક્ષ હટાવીને પર પદાર્થનું અવલંબન કરવામાં આવે તો પર્યાયમાં નવો નવો વિકાર થાય છે. પણ જો સ્વસન્મુખતા કરવામાં આવે તો તે ટળી શકે છે. નેક્સ્ટ પેરેગ્રાફ ની વાંચી લઈએ. જીવ રાગ દ્વેષ રૂપ વિકાર પર્યાયમાં પોતે કરે છે, માટે અશુદ્ધ નિશ્ચય નહીં. હવે અશુદ્ધ નિશ્ચય એ નિશ્ચય બી સમજો, અશુદ્ધમાં નહીં જઈએ હમણાં આપણે, નહીં તો આપણે આખા નયમાં જવું પડશે. માટે નિશ્ચયથી તે રાગ જીવનો જ છે. બરાબર? સ્વભાવમાં પણ વિકાર નથી, સ્વભાવમાં લીન થતા તે વિકાર ચડી જાય. પોતાના આત્મામાં જ્યાં લીન થાય તે વિકાર ચડી જાય. વિકારી પર્યાય પોતાની જ છે માટે નિશ્ચય કરો, પણ વિકાર પોતાનો કાયમી સ્વભાવ નથી માટે અશુદ્ધ કરે. એક્સપ્લેનેશન. તેથી અશુદ્ધ નિશ્ચય એથી તે જીવકૃત વિકાર છે એમ કહ્યું છે. આટલું ક્લિયર કર્યું બધાને? ચાલો આગળ જઈએ. 373. કોઈ વાર જીવની ઉપર જળ કર્મ જોર નું જોર વધી જાય અને કોઈ વાર જળ કર્મ ઉપર જીવનું જોર વધી જાય, એ બરાબર છે? એ ગુરુદેવજીને ક્વેશ્ચન પૂછતા હતા ને કે ભાઈ તમે એમ કહો છો કે જીવમાં વિકાર કર્મને કારણે નથી થતો,
પણ કમસે કમ 50-50% તો રાખો કે 50% કર્મ ના 50% જીવ ના. તો ગુરુદેવ કહે કે ના બિલકુલ નહીં, જીવ ના 100-100% જીવ માં અને કર્મ ના 100-100% કર્મ. એવી રીતના અહિયાં કહે છે ના એ માન્યતા બરાબર નથી, કારણ કે જીવ અને જળ કર્મ એ બે પદાર્થ ત્રિકાળ ભિન્ન ભિન્ન છે, તેમનો પરસ્પર અત્યંત ભાવ છે, કોઈ ઉપર કોઈનું જોર ચાલતું નથી. ચાલો આગળ આવીએ. 374 એટલે આ જે શિષ્ય ક્વેશ્ચન પૂછે છે ને બધા સર્કમફરન્સ ના જ ક્વેશ્ચન છે. આજુબાજુ જે મેઇન ઓલો શુદ્ધ ભાવ છે ત્યાં અવકર્ષ થશે. 374 ઇન્દ્રિયના વિષયો પણ આત્માને સુખ દુઃખ આપી શકતા નથી, તેનું કારણ શું? જો આ પણ સમજી રહ્યા, ત્રણ વસ્તુ છે. એક તો જીવનું જ્ઞાન, જીવનું જ્ઞાન. બીજું છે આ શરીરમાં રહેલી ઇન્દ્રિયો. અને ત્રીજી વસ્તુ છે કે એનાથી જે વસ્તુને જાણે છે એ બરાબર. હવે જેવી રીતના આંખ છે, તો આંખથી આ ફોનને મેં જોયો, અથવા એની રિંગ વાગે તો કાનથી એ રિંગ મેં સાંભળી. તો જ્ઞાન કોને થયું? આ કાનને થયું કે જીવને થયું? જીવને થયું. જીવની જે પર્યાયમાં કાનથી જ્ઞાન થાય એને ત્યાં ભાવેન્દ્રિય કહેવાય. જીવના જ્ઞાનને ભાવ ઇન્દ્રિય, ભાવ કર્ણેન્દ્રિય જ્ઞાન, એટલે જ્ઞાન જ છે બેઝિકલી. ખ્યાલ આવે છે? આ કર્ણ અને આ આંખ એ શું છે? કયું દ્રવ્ય છે? જીવ કે પૂતગલ? એ તો પૂતગલ દ્રવ્ય છે. અને આ કયો પદાર્થ છે? આ પાંચ ઇન્દ્રિય થી જેટલા બી પદાર્થ દેખાય છે કે જણાય છે બધા જ પૂતગલ છે. ખ્યાલ આવે ને? ચક્ષુથી દેખાય એટલે રંગ જ દેખાય, કાનથી સંભળાય એટલે શબ્દ જ સંભળાય, ટેસ્ટ થાય તો એનો રસ જ આવે, સ્પર્શ થાય તો પણ એની સ્પર્શ જ જણાય. એટલે પાંચે ઇન્દ્રિયથી જેટલું પણ જણાય બધું પૂતગલ છે. તો હવે જો આને એનાલાઇઝ કરીએ, ત્યાં ઇન્દ્રિયોના વિષયો, આ ઇન્દ્રિય શું છે? ઇન્દ્રિય પોતે પૂતગલ છે. એના વિષય, વિષય એટલે કે ઇન્દ્રિયો જેને જાણે છે તે, એ કયું દ્રવ્ય છે? એ પણ પૂતગલ છે. તો ઇન્દ્રિયના વિષયો આત્માને સુખ દુઃખ આપી શકે કે નહીં? એ બધા પૂતગલ દ્રવ્ય છે. અને આત્મા એ જીવ દ્રવ્ય, દરેક દ્રવ્યના શર્ટ કારક પોત પોતામાં છે. સુખ દુઃખ એ કોની પર્યાય છે? સુખ દુઃખ એ જીવની પર્યાય છે. જીવની પર્યાય છે ને સુખ દુઃખ. તો પૂતગલ ને કારણે જીવમાં સુખ દુઃખ પર્યાય કેવી રીતના થાય? ન થઈ શકે ને. જો એનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપણે લઈએ કે હવે કોઈકને આપોનું ગિફ્ટમાં આપું, હવે બિચારો પેલો ઓલું રિલાયન્સ નો પેલો વાપરતો હોય 1500 વાળો, તો એને આ બહુ ગમે કે અરે વાહ સરસ ફોન મને આવ્યો. અને કોઈ આઈફોન વાપરતો એને હું આપું તો એને ઇન્સલ્ટ લાગે કે આ શું મને આપો છો? ચાલો વસ્તુ તો સેમ જ છે. એને સુખ દુઃખ કોને કારણે થયું? એને સુખ દુઃખ પોતાની માન્યતાને કારણે થયું. એની જે જે માન્યતા છે એ પ્રમાણે વસ્તુથી કઈ સુખ દુઃખ થતું નથી. Now you apply this in anything. You apply this in car or AC or anything. બધામાં જ એવું છે કે વસ્તુને કારણે જીવને સુખ દુઃખ થતું છે. જો ટુ ધેટ મેટર વાઇલ વી આર ડિસ્ટ્રેક્ટિંગ લિટલ બિટ, વિચાર કરો આપણે શું કહીએ કે પુણ્યનો ઉદય કે પાપનો ઉદય, બરાબર? હવે પુણ્ય અને પાપના ઉદયમાં આપણને વસ્તુ મળે છે, એ વસ્તુથી આપણે પુણ્યનો ઉદય ક્યારે કહીએ? કે જયારે જીવને એનાથી સુખ મળતું હોય તો એને પુણ્યનો ઉદય, અને જીવને એનાથી દુઃખ મળતું હોય તો એને પાપનો ઉદય કહેવાય. જેવી રીતે નરકના સંયોગો કેવા છે? પાપનો ઉદય. સ્વર્ગના સંયોગો? પુણ્યનો ઉદય. બરાબર? આ કહેવું પણ ઉપચાર છે, એ કેવું ઉપચારની વસ્તુ છે. હવે ઘણી વાર કોઈને આપણે સપોઝ મર્સિડીઝ ગિફ્ટ આપીએ તો પુણ્યનો ઉદય કે પાપનો ઉદય? ના ના, એ જીવ બિચારો ગરીબ છે, સમજો. એ ગરીબ છે, સમજો. કોઈ મને ગિફ્ટ આપે મર્સિડીઝ, તો આઈ વિલ બી હેપી કે મને મળી. તો મારા માટે પુણ્યનો ઉદય કે પાપનો ઉદય?
જો એક રીતે અત્યારે કહેતો પુણ્ય નો બરાબર, હવે એ જ રસ્તા પર લઈને જાઓ ક્રેશ થાય કે ટ્રાફિક માં ઉભા રહેવું પડે તો હવે પુણ્ય નો થાય કે પાપ નો? જે વસ્તુ હું ચાલી ને 5 મિનિટ માં પહોંચી જતો હતો હવે ગાડીમાં મને 10 મિનિટ લાગે તો પુણ્ય નો થાય કે પાપ નો? ચલો 5 મિનિટ માં પહોંચી બી ગયો, 10 મિનિટ તો પાર્કિંગ ગોતતા થશે તો પુણ્ય નો થાય કે પાપ નો? ખ્યાલ આવે છે? એટલે મારો કહેવાનો પોઈન્ટ શું છે, બહાર ની વસ્તુ નથી પુણ્ય નો ઉદય કે નથી પાપ નો ઉદય, બહાર ની વસ્તુ તો ખાલી સંયોગ. એ સંયોગ જ છે, એ સંયોગ કહો કે ઉદય કહો, પણ એમાં જીવ ની જેવી માન્યતા રહેલી છે એ માન્યતા ને કારણે જીવ સુખી દુઃખી થાય છે. બરાબર છે? તો જો એ જ વાત આપણે અહીંયા કરી કે ઇન્દ્રિય ના વિષયો આત્માને સુખી દુઃખી કરે છે કે નહીં, તો નથી કરતા. જીવ તો પોતાની માન્યતા અનુસાર સુખી દુઃખી થાય છે. તો આગળ 375, તો શું નિમિત્ત ના બળ થી કે પ્રેરણા થી કાર્ય થાય છે? કાર્ય શેના થી થાય છે? કાર્ય તો દરેક દ્રવ્ય ના પોતાના ષટકાર થી, નથી કોઈ નિમિત્ત થી થતું કે નથી કોઈની પ્રેરણા થી થતું. ખ્યાલ આવે છે? જો એક જ વાત ફરીથી કરે જો વાંચી લઈ ના, વાત તો એ છે કે જેમ કોઈ પણ કાર્ય અન્યને આધીન નથી તેમજ તે કાર્ય અન્યની બુદ્ધિ અથવા પ્રયત્નને પણ આધીન નથી, કારણ કે એ કાર્ય તો પોતાની પરિણામન શક્તિથી જ થાય છે. ચાલો હવે એ આગળ તમે વાંચી દો હોમવર્ક. આપણે આગળ આવીએ 376. તો હવે જ્ઞાની ધર્માત્મા પર જીવોનું ભલું કરવા માટે ઉપદેશ આપે છે કે નહીં? એ બરાબર છે કે નહીં? આ ગુરુદેવશ્રી આપણા પર કેટલી અનંત કૃપા કરી કે આપણને એમણે આટલા પ્રવચનો ઉપદેશ આપ્યા. બોલો, એમણે આપણા પર કૃપા કરી કે નહીં? જેવી રીતના આચાર્ય ભગવાને આટલા બધા શાસ્ત્ર ની રચના કરી તાડપત્ર ની, તો એમણે આપણા પર કૃપા કરી કે નહીં? વ્યવહારથી જ્યાં એકનો બીજા પર આરોપ આપવામાં આવે છે તો એમ જ કહેવાય કે હા, એમણે આપણા પર અનંત કૃપા કરી. જો એમ કહો પણ નહીં તો આપણા પૂજા ભક્તિ બધું ઈરાડી કહેશે, બધું ઝીરો થઈ જશે. પછી આપણે મંદિરમાં આવીને કહેશું, હે ભગવાન તમે સ્વતંત્ર હો, નક્કી એ કરવાનું છે અને કહેવાનું છું કે હે ભગવાન તમારી અનંત કૃપાથી હું આ જૈન ધર્મ ને પ્રાપ્ત થયો. ખ્યાલ આવે? જો કહેવાની વસ્તુ જુદી છે, કેમ કે ઉપચાર એ વ્યવહાર એ લોક પદ્ધતિ છે. ભગવાન ની તો આપણે પૂજા ભક્તિ જેવું કઈ રહેશે જ નહીં, પણ અંદર માનવાની વસ્તુ જુદી છે કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. આ તો એવા મહાન જીવો થયા મહાવીર ભગવાન જેવા કે જે આપણને ઉપદેશ આપીને ગયા જેનાથી આપણને આજે આ ધર્મ ઉપલબ્ધ થયો, ઉપચાર. બાકી તો હવે સિંહ જેવા હોય તો એને પોતાના અંદરથી તમને દર્શન પ્રાપ્ત કર્યું ને મહાવીર ભગવાન, પણ તો પણ આપણે હવે મનુષ્ય જે ભણી ગણી શકીએ છીએ, વાંચી શકીએ છીએ, આ ઉપદેશ ક્યાંથી આવ્યો? તો મહાવીર ભગવાનની પરંપરામાંથી આવ્યો. એટલે એમણે આપણા પર અનંત કૃપા કર્યો છે ઉપચાર કરવાની પદ્ધતિ. એવી રીતે જ્ઞાની ધર્માત્મા ઉપદેશ આપે છે તો આપણા પર અનંત કૃપા કરે છે. કઈ અપેક્ષાથી? ખરી રીતે તો જ્યાં જીવ પોતાની યોગ્યતાથી પોતાનું ભલું પૂરું કરે તો એનું કલ્યાણ થાય, નહીં તો ન થાય. જો આજે એ વાત બરાબર નથી, કારણ કે જ્ઞાની જાણે છે કે કોઈ જીવ પર આત્માનું ભલું પૂરું કરી શકતો નથી. સામો જીવ એટલે કે આપણે પોતાની યોગ્યતાથી સત્ય સમજવા માટે પ્રયત્ન કરે અને સમજે તો એ ઉપદેશ કાર્યકારી છે, નહીં તો કઈ કાર્યકારી નથી. ચાલો 377. ઉજ્જવલ જીવને વિકાર રૂપે પરિણામ આવે છે, એ વાત સાચી કે ખોટી? ઉજ્જવલ જીવને વિકાર કરાવે છે કે નહીં? નથી કરાવતો. કોઈ એમ જાણે કે ચિદ વિકાર પણ તો જીવ પરિણામ. ચિદ વિકાર એટલે કે આત્મામાં જે રાગ દ્વેષના ભાવ છે, ગુસ્સો આવી આવે એને ચિદ વિકાર છે.
કે કોઈ એમ જાણે છે કે છેદ વિકાર તો આ જીવને પરિણમ છે, પરંતુ તેમ થવામાં પરિણમવામાં ઉદ્ગલ પોતે નિમિત્ત કરતા હોય છે, એટલે કે જીવ આ વિકાર રૂપ પરિણામ પણ તે માટે પરિણમે તે માટે પૂજગલ પોતે નિમિત્ત કરતા થઈને પ્રવર્તે છે. તો એ બરાબર કે નહીં? એટલે કહેવાનો મતલબ શું છે કે ચલો માયનું કે જીવ પોતે વિકાર કરે છે, પણ ત્યારે પૂજગલ કમસે કમ નિમિત્ત રૂપે તો પરિણમ્યો કે નહીં? તો પૂજગલે એટલું તો સપોર્ટ કર્યું ને કે ભાઈ એ પરિણમ્યો એટલે જીવને વિકાર છે, ભલે ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટલી તો થયો કે નહીં? તો જો આન્સર ના, એમ કદી પણ બને નહીં. જો પૂજગલ એ ચિત્ત વિકાર થવામાં જાણી કરીને પોતે કર્મરૂપ નિમિત્ત હોય તો તે પૂજગલ જ્ઞાનવંત થયું. જો એ પૂજગલ પોતે પરિણમે અને વિચાર કરે કે હા નિમિત્તપણે થશે તો એને જ્ઞાનવંત હોવું પડે, એ તો જડ છે એટલે એ તો શક્ય નથી. ચલો આન્સર વાંચી લે પછી. તે તો અનર્થ ઉપજ્યો એટલે એવું તો શક્ય નથી. જે અચેતન હતું એ ચેતન થયું એ તો દૂષણ, પણ એ પૂજગલે નિમિત્ત રીતે તો પરિણમ્યો કે નહીં? જો નિમિત્ત તો વિશ્વમાં ઘણા છે, જયારે કોઈ પણ એક દ્રવ્ય કાર્યનું પરિણામ તો ત્યારે છે છ દ્રવ્ય ત્યાં હાજર છે અને નિમિત્ત તો છે છ દ્રવ્ય છે, ખ્યાલ આવે? પણ કોઈ એક ઉપર પ્રધાનતાથી આરોપ કરવામાં આવે છે તો એમ સમજીને આપણે ખાલી અહીંયા કર્મ પર આરોપ કર્યો છે, પણ ત્યારે ઔદારિક શરીર આદિ કે અહીંયા વાતાવરણમાં જેટલા બીજા પૂજગલ પરમાણુ એ બધા પણ હતા, આકાશ દ્રવ્ય હતું, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, કાળ, બધું જ છે, એ બધા પણ નિમિત્તનો આરોપ આપી શકે, પણ પ્રધાનતાથી પેલા કર્મ પર આપ્યો હતો એ ખાલી સહજારી રીતે આરોપ આપ્યો હતો. પણ આપણે એમ સમજીએ કે ચલો કમસે કમ એને એટલું તો કર્યું ને, તો ત્યાં પણ એ કરતાપણાનો એમાં અભિમાન આવી જાય છે, ખ્યાલ આવે છે? એટલે નિમિત્ત ઉપર વજન વધારે ન આવે એટલે એને એટલો દ્રઢતાથી નિષેધ કરે છે કે ના, કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું, ખ્યાલ આવે? તો જો અહીંયા આપણે આ ષટકારક અધિકાર પૂરો થાય છે. આ છેલ્લા 15-20 ક્વેશ્ચનમાં ઘણા બધા રેફરન્સીસ ને બધું છે એ આપણે અહીંયા ડિટેલમાં નથી ગયા, નહીં તો ઘણું લાંબુ થઈ જાય, એટલે એ ડિટેલ તમે ઘરે વાંચજો. અને આપણે આ જે આખો અધિકાર છે ષટકારક અધિકાર એના ઉપર આપણે નેક્સ્ટ સન્ડે ક્વેશ્ચન રાખશું, ક્વેશ્ચન પેપર. તો એ બધા ખાલી એક જ અધિકાર તૈયાર કરીને આવવાનો છે, એટલે હાર્ડલી 20 pages.
બોલો જીનવાણી માસ નો છે.